નમસ્કાર. ગયા અધ્યાયમાં સુતજીએ શૌનકજી અને બીજા બધા ઋષિઓને પુરાણો કેટલા છે, ઉપપુરાણો કેટલા છે, વ્યાસજી કેટલા છે એના વિશેની માહિતી આપી અને વાત એમ કરી છે કે વ્યાસજીના જે પુત્ર છે સુખદેવજી એ અયોની જ છે, યોનિમાંથી જન્મ્યા નથી અને આના લીધે દરેક ઋષિઓના મનમાં એવો પ્રશ્ન ઉપજ્યો છે કે આવું કેમ. એની વાત, સુખજન્મ કથાની વાત આજના અધ્યાયમાં કરવી છે. ઋષિઓ કહે છે, હે સૌમ્ય, વ્યાસજીની કઈ ધર્મપત્નીથી સુખદેવજી ક્યારે જન્મ્યા હતા તથા એ સુખદેવજી કેવા ઉત્તમ હતા કે જેઓએ આ સંહિતાનો અભ્યાસ કરેલો છે. આપે સુખદેવજીને પૂર્વે અરણીથી પ્રગટ થયેલા એવા અયોની જ કહ્યા છે કે એ વિષયમાં અમને સંદેહ છે. વાસ્તે હે મહાબુદ્ધિશાળી, એ વાતનું નિરાકરણ આજે અમારી પાસે કરી બતાવો. અમે એ સુખદેવજીને પૂર્વે મહાતપસ્વી તથા ગર્ભયોગી સુણ્યા છે. તેઓએ આ મહાવિસ્તારવાળું પુરાણ કયા પ્રકારે ભણેલું છે. આજે અયોની જે છે એ પ્રશ્ન દુનિયાના દરેક ધર્મમાં ઉદ્ભવે છે અને દરેક ધર્મએ એને જુદી જુદી રીતે વર્ણવ્યો છે. જીઝસ પોતે જ એક ઉદાહરણ છે. એમના જે માતા છે એને વર્જિન મેરી કહેવાય છે. તો વર્જિન મેરી કેમ, એનો અર્થ એ થયો કે જીઝસ એમના ગર્ભમાં હતા છતાં પણ એ વર્જિન. એવા જ પ્રકારના ઘણી બધી બીજી જગ્યાએ પણ જુદા જુદા પ્રકારના તર્ક છે. જેમ કે ઇજિપ્તમાં એવું કહે છે કે અતુમ, એક આપણે જે સૂર્યાસ્ત થતા સમયનો જે સૂર્ય છે એને અતુમ કહે છે. એ અતુમના જ્યારે આંખોમાં પાણી આવ્યું, એ રોયા અને એ જે આંસુ છે એમાંથી માનવ જન્મ થયો છે. એવી જ રીતે ગ્રીક ફિલોસોફીમાં એવું કહે છે કે ઝ્યુસ દેવે એક નદી કિનારે જઈને થોડા પૂતળા બનાવ્યા અને પૂતળામાં પ્રાણ ફૂંક્યો. એટલે આ પ્રકારની અયોની જ પ્રકારની જે ઘટનાઓ છે એ દરેક ધર્મમાં દરેક ફિલોસોફીમાં ક્યાંક ને ક્યાંક વણી લેવામાં આવી છે. પણ એના વિશે લોકોને સંદેહ તો થાય જ. એટલે સંદેહની જે વાત છે એનો પ્રશ્ન છે. શ્રી સુતપુરાણી કહે છે કે કોઈ એક સમયમાં સત્યવતીના સૂત શ્રી વ્યાસજી સરસ્વતીના તીર્થ પર ગયા હતા. ત્યાં આશ્રમમાં તેઓને ચટક નામના પક્ષીનું એક જોડું જોયું અને પરમ વિસ્મય પામ્યા. વિસ્મય પામવાનું કારણ એ હતું કે તે પક્ષીઓનો વ્યવહાર મનુષ્યવત જેવો જોવા લાગ્યા. પોતે ઋષિ છે, સાયન્ટિસ્ટ છે, ઓબ્ઝર્વ કરે છે કે પક્ષીઓ શું કરી રહ્યા છે. એમણે જોયું કે ઈંડામાંથી જન્મ પામેલું મનોહર પક્ષીબાળ એ સુંદર મુખવાળું, સુંદર સર્વ અંગોવાળું તથા પીંછા વિનાનું હતું અને તેનો માળામાં ત્યાગ કરીને તેના વાસ્તે રતિના શ્રમથી પારાયણ તેવા તે પક્ષી દંપતી ભક્ષ લાવીને પોતાની ચાંચ વડે તે શિશુની ચાંચમાં વારંવાર દેવા લાગ્યા. પોતાના અંગો વડે કરીને તે દંપતી તુરંત ઈંડામાંથી નીકળેલા તે બાળકના અંગોને હર્ષયુક્ત થઈને ઘસવા લાગ્યા. તે ચટક દંપતી પ્રેમ વડે કરીને પોતાના બાળકના સુંદર વતનને ચુંબન કરવા લાગ્યા. આપણે જોઈએ તો આપણી પણ દશા આવી જ કંઈક હોય છે, પણ આપણે એક પક્ષીનું ઈંડું જોઈએ કે પક્ષીના બાળ જોઈએ તો આપણે આ બધું નથી વિચારતા જે આ એક મહામુનિ મહાઋષિ વિચારી રહ્યા છે. એમણે જોયું કે આ તો મનુષ્યવત બધી જાતની ક્રિયાઓ છે, અને તે ચટક દંપતીના બાળકમાં અત્યંત પ્રેમ દેખીને વ્યાસજી ચિંતાતુર થયા અને પોતાના મનમાં યથેષ્ટ વિચારવા લાગ્યા. વ્યાસજી કહે છે, પક્ષીઓમાં પણ જે પ્રેમ પુત્રના પ્રતિ દેખાય છે તો પછી એવા ફળની ઈચ્છા કરનારા મનુષ્યોમાં તે પ્રેમ હોય તેમાં શું આશ્ચર્ય છે. એ ઉભય ચટક દંપતી તેના બાળકનું વિવાહરૂપ સુખ સાધન વિરચીને વધુનું વંદન જોઈને શું સુખી થશે? વ્યાસજીના મનમાં હવે આ ચટક દંપતી એ પક્ષી છે એવું નથી દેખાઈ રહ્યું, એમને હવે એ મનુષ્ય માત્ર દેખાય છે. એ હવે બધું ઓબ્ઝર્વ કરી રહ્યા છે, વિચારી રહ્યા છે, એ ફ્યુચર વિશે વિચારી રહ્યા છે. એ કહે છે કે આ પુત્ર દંપતી વૃદ્ધાવસ્થામાં પેલા ચટક દંપતીની સેવા કરશે અથવા તે ચટક દંપતીના પુણ્યને વાસ્તે તે પુત્ર દંપતી પરમ ધર્માષ્ટાનુષ્ઠાન આચરશે, અથવા શું દ્રવ્યોપાર્જન કરીને તે પુત્ર અને પુત્રવધુ તેના માતા પિતાને સંતોષ આપશે, અથવા તો વિધિપૂર્વક શ્રાદ્ધાદિક પ્રેત કાર્યો કરશે, અથવા શું ગયાજી ક્ષેત્રમાં જઈને ગયા શ્રાદ્ધની ક્રિયા કરશે, અથવા એ પક્ષી બાળકો સ્વપિત્રોની પાછળ નીલ પરણાવવાની ક્રિયા કરશે. બધા જાત જાતના વિચારો વ્યાસજી કરી રહ્યા છે, અને વિચારોનો જે મૂળ છે એ આ પુત્ર પ્રાપ્તિ ઉપર છે. એટલે કહે છે કે આ સંસારમાં ઉત્તમોત્તમ સુખ પુત્રના પાત્રને પ્રેમપૂર્વક આલિંગન કરીને વિશેષ કરીને પુત્રને લાડ લડાવવા એ છે. આ પુત્રને ગતિ થતી નથી, તેમજ સ્વર્ગ પ્રાપ્તિ પણ થતી નથી, અને પુત્રથી બીજું અધિક કોઈ પરલોકનું સાધન નથી. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે એક સારો પુત્ર હોય તો એ માતા પિતાને પૂ નામના નરકમાંથી બચાવે છે, કારણ કે સુપુત્ર સારા કાર્યો કરશે, અને સારા કાર્યો કરશે એટલે માતા પિતાનું સારું થશે, આખો વંશ વેલો સચવાશે. પણ એની સામે જો કુપુત્ર હોય, આપણે પેલી એસ્ટર ફેમિલીની વાત કરી હતી, એ જો કુપુત્ર હોય તો એ આખા વંશવેલાનું તહસ નહસ કરી નાખશે. અને એટલે વ્યાસજી કહે છે કે ધર્મશાસ્ત્રોમાં મનવાંદી મુનિઓએ પણ લખ્યું છે કે પુત્રવાળાને સ્વર્ગ મળે છે અને અપુત્રને ક્યારેય પણ સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી. આ વાત પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ છે, અને અનુમાને કરીને સાધવી પડતી નથી કે પુત્રવાન મનુષ્યો પાપથી મોકળા થાય છે, અને એવા આપ્ત પુરુષોના સનાતન વચનો પણ છે. મૃત્યુકાળમાં પણ મરણસૈયા પર સૂતેલો વાસનાવાળો પ્રાણી પુત્ર હોવા વિનાનો હોવાથી મન વડે દુઃખ પામતો ચિંતાગ્રસ્ત થાય છે. તે પ્રાણી ચિંતા કરે છે કે અરે રે, મારા ગૃહમાં પુષ્કળ પૈસો છે, વિવિધ પ્રકારના પાત્રાદિક છે, અને આ મારું મંદિર અતિ સુંદર છે, તેનો કોણ ભોગતા થશે? આ પ્રમાણે મૃત્યુકાળમાં તે પ્રાણીનું ચિત્ત દુઃખ વડે કરીને ભ્રમિત થાય છે. તેની ભ્રાંતિ પામેલા એ જીવની ખરેખર અધોગતિ થાય છે. આ પ્રકારે સત્યવતીના પુત્ર શ્રી વ્યાસ મુનીશ્વર વિવિધ ચિંતાઓ કરવા લાગ્યા અને અતિ નિશ્વાસો ઉષ્ણ થઈ વ્યાકુળ વ્યાકુળ થવા લાગ્યા. વ્યાસજીના મનમાં થયું છે કે મારે કોઈ પુત્ર નથી, હું શું કરું? કારણ કે એમને થયું છે કે સુપુત્ર હશે તો એ આગળ જ્ઞાનને લઈ જશે. આ બધું જે જ્ઞાન ભેગો કરીને બેઠો છું એનું કરવું શું? વિવેકાનંદજીને એક વખત બહુ સુંદર પ્રશ્ન કર્યો હતો કોઈએ. પ્રશ્ન કર્યો કે એક ઋષિ જે છે, એક ટીચર જે છે, એક ગુરુ જે છે, એ બધાને જ્ઞાન આપે છે તો એ સારું કર્મ કહેવાય કે નહીં? અને એક ચોર જે છે, એ ચોરી કરે છે તો એને ખરાબ કર્મ કહેવાય કે નહીં? વિવેકાનંદજીનો જવાબ બહુ ઉમદા હતો. એ કહે કે બે જણા એક જ પ્રકારનું કર્મ કરી રહ્યા છે, ના કોઈ નિમ્ન કર્મ છે ના કોઈ ઉચ્ચ કર્મ છે, કર્મ છે. કારણ કેમ? તો પેલા ગુરુ કે ટીચર કે ઋષિ જે છે એની પાસે ખૂબ બધું જ્ઞાન છે, પણ એને એ જ્ઞાન આપવું છે જેથી જગતમાં બેલેન્સ બનેલું રહે. આ તરફ પેલા ચોરની પાસે કશુંક નથી એટલે એને મેળવવું છે, એના માટે કર્મ કરી રહ્યો છે અને એમ કરીને જગતને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે વસ્તુ સ્થિતિ એ છે કે બે જણા બેલેન્સ તરફ જવાની વાત કરી રહ્યા છે. અને એટલા માટે વિવેકાનંદજી કહે છે કે આમાં કોઈ હું ખરાબ કે સારું કર્મ વિચારતો નથી, માત્ર કર્મ વિચારું. વ્યાસજીની પણ એવી જ પરિસ્થિતિ છે કે વિચારી રહ્યા છે કે આ પુત્ર વિનાનું જીવન કેવું છે, આકુળ વ્યાકુળ થઈ ગયા છે. અને આ પ્રકારે મનમાં શ્રી વ્યાસજી વિચાર કરીને અને નિશ્ચય કરીને મેરુ પર્વતની સનિભિમાં તપ કરવાને ચાલતા થયા. શ્રી વ્યાસજી પોતાના મનમાં વિચારવા લાગ્યા કે હું એવા કયા દેવતાની ઉપાસના કરું કે જે મને શીઘ્ર વરદાન આપીને મારા મનોરથોને પૂરે. શ્રી વિષ્ણુ, શ્રી રુદ્ર, શ્રી ઇન્દ્ર, બ્રહ્માજી, સૂર્યનારાયણ, શ્રી ગણપતિ, શ્રી કાર્તિક સ્વામી, અગ્નિદેવ, વરુણદેવ વગેરેમાંથી હું કયા દેવને ઉપાસું? એમ શ્રી વ્યાસ મુનિ આગળ વિચારવા લાગ્યા. જ્યારે આ પ્રકારે વ્યાસ મુનિ વિચારમાં લીન થયા હતા તેવા સમયમાં મુનિશ્રેષ્ઠ કર્મા જેણે વીણા ધારણ કરી છે એવા તથા સાવધાન ચિત્તવાળા એવા શ્રી નારદજી સ્વેચ્છાનુસારે ત્યાં આવી ચડ્યા. સત્યવતીના પુત્ર વ્યાસજી તેમને જોઈને પરમ સંતોષ પામ્યા અને તેમનો આદર સત્કાર કરી અને આગમન આપી તેમને કુશળ પૂછવા લાગ્યા. કુશળ પ્રશ્ન પૂછતા જ એવા વ્યાસ મુનિના વચનો સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદજી પૂછવા લાગ્યા કે હે દ્વૈપાયન, મુને આપ ચિંતાતુર કેમ દેખાઓ છો? તેનું કારણ મને કહો. વ્યાસજી કહે છે, હે મુનિ, અપુત્રની ગતિ નથી અને તેથી મનમાં તૃપ્તિ થતી નથી અને કારણને લઈને જ દુઃખનો અનુભવ કરતો એવો હું વારંવાર ચિંતા કરું છું. હે મુનિ, કયા ઇષ્ટ અર્થને આપનારા દેવને હું તપથી પ્રસન્ન કરું? એ પ્રકારની ચિંતામાં ગ્રસ્ત એવો હું આપને શરણે છું. હે મહર્ષિ, આપ સર્વજ્ઞ છો, વાસ્તે હે કૃપાનિધે, કૃપા કરીને મને તત્કાલ કહો કે હું કયા દેવને શરણે જાઉં કે જે દેવ મને પુત્ર આપે. સુતપુરાણી કહે છે કે આ પ્રકારે વેદવેતા એવા શ્રી નારદજીને વ્યાસજી પૂછવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી પત્રે પ્રેમપૂર્વક નારદજી આ પ્રમાણે બોલવા લાગ્યા. નારદજીએ કહ્યું કે હે પરાશર મુનિના પુત્ર, હે મહાભાગ્યશાળી, જે વાર્તા આપ મને પૂછો છો તે જ વાર્તા મારા પિતાશ્રીએ શ્રી ભગવાન પ્રત્યે પૂછેલી હતી. શ્રીહરિ ભગવાનને ધ્યાન પરાયણ દેખીને મારા પિતા વિસ્મય પામવા લાગ્યા અને શ્રીપતિ એવા દેવતાઓના ઈશ્વર જગતપતિને કહેવા લાગ્યા. કૌસ્તુભમણીવાળા દિવ્ય, જેના કરમાં શંખ, ચક્ર અને ગદા છે, જેણે પીળા વસ્ત્રો ધારણ કરેલા છે, તેવા ચાર ભુજાઓવાળા વક્ષસ્થળ પર શ્રી વત્સ ભૃગુલાંછન જેમણે ધારણ કર્યું છે, તેવા અખિલ લોકોના કારણરૂપ દેવતાઓના પણ દેવતા જગતગુરુ એવા શ્રી વાસુદેવ ભગવાનને મહાતપ કરતા દેખી મારા પિતા બ્રહ્માશ્રી પૂછવા લાગ્યા. બ્રહ્માજી કહે છે કે હે દેવતાઓના દેવ, હે ભૂત ભવિષ્યને વર્તમાનના જ્ઞાતા પ્રભો, હે જનાર્દન, આપ શા કારણથી આ ઉગ્ર તપ આચરો છો અને કોનું ધ્યાન કરો છો? આપ અખિલ પ્રાણી માત્રના પ્રભુ છો. હે પ્રભુ, આપ શું કારણથી ધ્યાન પરાયણ છો? આ બાબતમાં મને અત્યંત આશ્ચર્ય થાય છે. અને હે ભગવાન, આથી શું નવીન કરવા આપ પ્રભુ ધારો છો? આ અખિલ વિશ્વનો કરતા એવો જે હું છું તે આપના નાભી કમળમાંથી પ્રાદુર્ભાવ પામ્યો છું, અને આ વિશ્વમાં આપથી વળી કોણ અધિક દેવ છે? હે લક્ષ્મીના પતિ, આપથી અધિક કોઈ દેવતા હોય તો મને કહી બતાવો. હે જગન્નાથ, હું આપને જ સર્વના કારણરૂપ એવા આદિ પ્રભુ સમજું છું, અને સર્વ કાર્ય કરવામાં સમર્થ, કરતા, પાલયિતા અને હર્તા પણ હું આપને જ જાણું છું. હે મહારાજ, આપની ઈચ્છાના આધારે આ અખિલ જગતને હું સર્જું છું, અને હર એવા શ્રી રુદ્ર પ્રલયકાળમાં આ અખિલ વિશ્વનો સંહાર કરે છે, તે પણ આપની આજ્ઞાને આધીન થઈને જ કરે છે. હે ઈશ્વર, સૂર્યનારાયણ આકાશમાં આપની જ આજ્ઞાથી વિચરે છે, શુભાશુભ પવન પણ આપની જ આજ્ઞાથી વાય છે, અગ્નિ પણ આપની જ આજ્ઞાથી તપે છે, વરસાદ પણ આપની જ આજ્ઞાને વશ થઈ વરસે છે. આપ કયા દેવનું ધ્યાન કરો છો? આ મારો મહાસંશય છે. ત્રણેય ભુવનમાં આપનાથી બીજો કોઈ અધિક દેવતા તો હું દેખતો નથી. સુવ્રત, હું આપનો આદિ ભક્ત છું. વાસ્તે મારા પર કરુણા કરીને એ રહસ્ય મને આપ કહો. મહાન પુરુષોને કાંઈ પણ ગોપનીય નથી એમ સ્મૃતિઓ કહે છે. આ પ્રકારના બ્રહ્માજીના વચન સાંભળીને શ્રીહરિ પ્રજાપતિ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મન, મારા મનનું જે રહસ્ય છે તે હું તમને કહી બતાવું છું. વાસ્તે સાવધાન ચિત્તથી શ્રવણ કરો. યદ્યપિ તમને શિવજીને અને મને સઘળા દેવ અસુરને માનવો જગતના કરતા પાલયિતા અને સંહારકર્તા રૂપે અનુક્રમે જાણે છે. તમે સૃષ્ટા છો, હું પાલક છું અને હર સંહારકારક છે. છતાં પણ આ સઘળું પ્રચ્છન્ન કાર્યરૂપા એવી શક્તિથી જ કરવામાં આવેલું છે એમ વેદવાદી પુરુષો મહાત્માઓ અનુમાન કરે છે. બ્રહ્મન જગતની ઉત્પત્તિમાં તમારામાં રાજસી શક્તિ પ્રતિષ્ઠિત છે, મારામાં સાત્વિકી શક્તિ પ્રતિષ્ઠિત છે અને રુદ્રમાં તામસી શક્તિ પ્રતિષ્ઠિત છે. તે શક્તિના વિના તમે તે કર્તા રૂપે કર્મ કરવામાં સમર્થ નથી, હું પાલન કરવામાં સમર્થ નથી અને શંકર પણ સંહાર કરવામાં સમર્થ નથી. હે કમલમાંથી જન્મેલા બ્રહ્માજી, તે માયાને આધીન થઈને આપણે સર્વે વર્તનારા છીએ. બહુ જ સુંદર વાત કરી છે. ગયા અધ્યાયમાં પણ આપણે આ સાંભળ્યું છે કે કર્તા કોણ છે, એનો જવાબ અહીંયા શ્રી વિષ્ણુ ભગવાન શ્રી બ્રહ્માજીને આપી રહ્યા છે, જે આપણે નારદજી અને વ્યાસજીના સંવાદમાં સાંભળી રહ્યા છીએ. ભગવાન શ્રી વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે તમે સૃષ્ટિના કર્તા છો, તમે સૃષ્ટિનું સર્જન કર્યું, સર્જનહાર છો, હું પાલનહાર છું અને પછી શિવજી એનો સંહાર કરે છે. પણ એ બધું કરવા માટેની જે શક્તિ છે, એ શક્તિનું પણ હું ધ્યાન કરું છું. અને શક્તિ કેવી છે તો બ્રહ્માજીમાં રાજસી શક્તિ વસેલી છે, વિષ્ણુ ભગવાનમાં સાત્વિક શક્તિ વસેલી છે અને રુદ્રમાં તામસી શક્તિ વસેલી છે. આને આપણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી એવું નામ આપ્યું છે. એટલે અહીંયા બહુ સુંદર વાત કરી છે કે આ આખું જે યિન અને યાંગનું જે સર્કલ છે, કે વિષ્ણુની સાથે સાત્વિકી શક્તિ જોડાયેલી છે, એવું જરૂરી છે કે આપણે એ શક્તિઓને સમજીએ. વિષ્ણુ ભગવાન જ્યારે સંસારનો નાશ થઈ જાય છે ત્યારે શેષ શૈયામાં સુતેલા છે, તો એ શેષ શૈયા શેની પર છે? એ પણ શક્તિના આધાર પર છે એવી વાત થાય. એટલે શ્રી વિષ્ણુજી કહે છે કે હે સુવ્રત, આ બાબતમાં પ્રત્યક્ષ અને પરોક્ષમાં દ્રષ્ટાંત છે, તે સાંભળો. તે માયાના આધીન એવો હું પ્રલયકાળમાં પરતંત્ર થઈને શેષનાગની શૈયા ઉપર શયન કરી રહ્યો છું, એમાં સંશય નથી. અને એ માયાના આધીન રહીને જ હું બેઠો થાઉં છું. હવે આ જે માયા છે, અહીંયા જે માયાની વાત કરી છે, એ મહામાયા છે. માયા એ આપણી પેલી મોહ માયા નથી, સમજો રહ્યો ડિફરન્સ. મોહ માયા જે છે એ શ્રી વિષ્ણુની દાસી છે, એટલે કૃષ્ણ તેનાથી પર છે, માયાથી પર છે, પણ એ મોહ માયાથી પર છે. આ જે શક્તિની વાત થઈ રહી છે એ મહામાયા છે. બહુ અદ્ભુત વાત છે, થોડું થોડું સમજવું રહ્યું આપણે. એટલે જ શ્રી કૃષ્ણ વિષ્ણુ કહે છે કે હું જ્યારે શેષ શૈયા પર શયન કરું છું એ પણ માયાના આધીન રહીને, એટલે કે આ મહામાયાના આધીન રહીને કરું છું, અને બેઠો થઉં છું એ પણ આ મહામાયાના આધીન થઈને થઉં છું. હે બ્રહ્મન, તે મહાશક્તિને આધીન થઈને સદાકાળ હું તપશ્ચર્યા કરું છું અને ક્યારેક લક્ષ્મીજીની સાથે યથાસુખ વિહાર કરું છું, ક્યારેક દાનવોની સાથે હું દારૂણ યુદ્ધ કરું છું, કે જે યુદ્ધ સર્વ લોકોને ભય આપનારું, દારૂણ દેહને ક્લેશ કરનારું થઈ પડે છે. હે ધર્માગ્ન, આપના જાણવામાં છે કે એ પ્રકારે મેં આ એક એકારણ મહાસાગરમાં પૂર્વે 5000 વર્ષ પર્યંત બાહુ યુદ્ધ એવું કરેલ છે. એ મહાદેવીના પ્રસાદથી, કર્ણના મળથી ઉત્પન્ન થયેલા, અભિમાનથી છકી ગયેલા એવા મધુકૈટભ રાક્ષસોને મેં હણેલ છે. હે બ્રહ્મન, એ સમયે પરથી પણ એવા કારણને આપ કેમ ન જાણી શક્યા? હે મહાભાગ, એ શક્તિરૂપ કારણને વારંવાર હમણાં પૂછો છો. જે શક્તિની ઈચ્છાથી મનુષ્ય વેશ ધારણ કરીને મહાસાગરના વિશે હું વિચરું છું અને યુગે યુગ કચ્છપ, વારાહ, ઋષિ ને વામન અવતાર ધારણ કરું છું. આ યોની વિશે જન્મ લેવો આ લોકમાં કોઈને પણ ગમતું નથી. હું મારી ઈચ્છાથી કાંઈ વામન, વરાહ આદિ યોનિઓમાં જન્મ લેતો નથી. લક્ષ્મીજી સાથે વિહારને છોડીને કોણ મત્સ્યાદિહીન યોગીમાં શરીરને ધારણ કરે? અથવા તો શૈયાનો ત્યાગ કરીને કોણ સ્વતંત્ર ગરુડ પક્ષી પર સવારી કરી મહાન યુદ્ધ કરે? વસ્તુસ્થિતિ એ છે કે ભગવાન પોતે પણ સમજાવે છે કે કર્મ કરવા માટે દરેક વ્યક્તિ સર્જાયો છે, પણ જો આપણી અંદર એ શક્તિનો સંચાર ન થાય તો આપણે એવા કોઈ પણ પ્રકારના કર્મ કરીશું નહીં. અને આ જ વસ્તુ થાય છે જ્યારે આપણે જોઈએ કે ઘણી વખત કેટલાક લોકો જ્યારે ડિપ્રેશનમાં હોય છે, કર્મનો ત્યાગ થઈ જાય છે, કર્મ નથી કરી શકાતું. જ્યારે માનસ કર્મથી દૂર થતો જાય કોઈ પણ પ્રકાર, એટલે એની અંદર આ પ્રકારની શક્તિ ઓછી થતી જાય. આપણે આપણી જાતે જ એ શક્તિથી આઘા જતા જઈએ અને શક્તિ પણ આપણાથી આઘી જતી જાય. એટલે કર્મ કરવો ખૂબ જરૂરી છે. અને એટલે જ ભગવાન કહે છે કે હું લક્ષ્મી વિહારને છોડીને પણ કર્મ કરું છું, આ મત્સ્યાદિહીન યોનિમાં જઈને વસું છું. એનું કારણ એ છે કે શક્તિ મારી સાથે છે. શ્રી વિષ્ણુ કહે છે કે હે ભગવાન, હે બ્રહ્મા, એક સમયે આપના સમક્ષમાં જ ધનુષ્યની દોરીથી મારું શિશ સ્ખલિત થયું હતું, અને એ સમયે તમે પોતે જ શિલ્પ કાર્યમાં કુશળ એવા ત્વષ્ટાના હાથથી અશ્વનું માથું મારા ધડ પર લગાવી દીધું હતું. તેથી લોકો મને તે દિવસથી હયગ્રીવ કહે છે. તે વાત આપ પ્રત્યક્ષ રૂપી જાણો છો. આ ઘટના એવી છે કે એક વખત વિષ્ણુજીનું તેજ એટલું બધું વધી ગયું હતું અને એ ધનુષ્યની કોટી પર આમ મુખ કરી અને ઊભા હતા, અને એમાં ઉપજીવવાએ ધનુષ્યની દોરી કાપી નાખી તો વિષ્ણુજીનું મસ્તક કપાઈ ગયું. અને મસ્તક જ્યારે કપાઈ ગયું ત્યારે બ્રહ્માજીએ ત્વષ્ટાની સાથે ઊભા રહીને ત્યાં એક અશ્વનું જે શિર મળ્યું એ વિષ્ણુ ભગવાનના શિર પર મૂકી દીધું, એટલે વિષ્ણુ ભગવાનને હયગ્રીવ કહે છે. ભગવાન કહે છે કે ખરેખર તો આ લોકમાં હસવા જેવી વિડંબના છે, અને જો મને સ્વતંત્રતા હોત તો આવું કેમ થાત? જો હું જ એ ઈશ્વર છું તો આવું શક્ય કેમ છે? કારણ કે શક્તિ મારાથી પણ પર છે. આથી કરીને હું સ્વતંત્ર નથી, પરંતુ સર્વથા શક્તિહીન છું, અને તે વાસ્તે એ શક્તિનું નિરંતર ધ્યાન કરું છું. હે કમલભાવ, આથી અધિક હું બીજું કાંઈ જાણતો નથી. બહુ જ અદ્ભુત વાત કરી છે ભગવાને કે હા, તમે મને એક કર્તા તરીકે જુઓ છો, તમે મને એક પાલનહાર તરીકે જુઓ છો, પણ એ કરવા માટેની જે શક્તિ છે એનું ધ્યાન તો હું પણ કરું છું. એટલે બ્રહ્માજીને કહે છે કે હું આનાથી અધિક કંઈ જાણતો નથી અને તેથી હું પણ એ શક્તિની ઉપાસના કરું છું. અને આપણે તો આ જાણવું રહ્યું કે જો વિષ્ણુ ભગવાન એવું કહી રહ્યા છે કે હું એ શક્તિની ઉપાસના કરું છું, તો આપણે પણ કેમ ન કરવી રહી? આપણે પણ મનમાં સતત મનન અને ચિંતન કરીએ કે હું એ શક્તિના રૂપને કેવી રીતે જાણી શકું. એમ કંઈ તરત તો થવાનું નથી, ખૂબ સમય લાગશે, પણ આજની ઘડી રળિયામણી, જાગ્યા ત્યારથી સવારે એવું કીધું છે અને એની વાત છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, આ પ્રકારની વાત સાંભળી છે નારદજીએ. અને નારદજી ફરીવાર કહે છે કે આ પ્રમાણે શ્રી વિષ્ણુજીએ બ્રહ્માજીને આ કથા કહી સંભળાવી. અને વ્યાસજીને કહે છે કે બ્રહ્માજીએ આ વાત પછી મને શ્રવણ કરાવી છે. વાસ્તે હે મહાભાગ્યશાળી, આથી તમે પણ તમારા કલ્યાણની પ્રાપ્તિ સારું સંદેહ રહિત થઈને દેવીના ચરણ કમળનું હૃદય કમળમાં ધ્યાન કરો. તમારું જે કાંઈ ઈષ્ટ હશે તે તમને તે મહાદેવી સઘળું આપશે. સુતજી કહે છે કે નારદજીના આવા વાક્યો સાંભળીને સત્યવતીના પુત્ર એવા વ્યાસજી દેવીના ચરણોની ભક્તિ કરવા સારું તપશ્ચર્યા કરવા પર્વતમાં ચાલી નીકળ્યા. એટલે આપણે સાંભળ્યું કે વ્યાસજી પણ પ્રશ્ન કરી રહ્યા હતા કે હું કોને ભજું, કયા ઈષ્ટ દેવને ભજું કે જેથી મને પુત્ર પ્રાપ્તિ થાય. અને એમણે સાંભળ્યું કે નારદજી પાસે આ કથા સાંભળીને જાણ્યું કે વિષ્ણુ ભગવાન પણ એ શક્તિની પૂજા કરે છે અને એ શક્તિના ભક્તિ કરવા માટે નારદજીનું વ્યાખ્યાન સાંભળીને વ્યાસજી પણ પર્વતમાં ચાલી નીકળ્યા. અને આ પ્રમાણે આપણે શુક જન્મની કથા સાંભળી. બહુ જ અદ્ભુત કથા છે. અને વાત એ છે કે આપણે પણ એ શક્તિના ચરણોની ભક્તિ કરવી છે, એ તરફ આપણે પણ હવે પ્રયાણ કરવાનું છે. આજે બસ આટલું. હું આપની અંદર બેઠેલા તે પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.